સજ્જતાનો સંઘ લાવે કે તેમાં રંગ, કાર્યક્રમ નંબર 207, પ્રસારણ તારીખ 17 ફેબ્રુઆરી 2011. ઠંડી ઘટતા ઉનાળો પાકો વાવવાની તૈયારી કરવા લાગેલા અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે મોહનભાઈ અને લક્ષ્મી ભાભીની સાથે
નમસ્કાર. ઉમા બોન, એક કોર આ ક્રિકેટ વાળા છે ને ઉપાડો લીધો, અને બીજી એક કોર હવામાં ભેજનું પ્રમાણ વધ્યું એટલે શિયાળુ પાકને બસાવવા ખેડૂતને તો સારે કોર ધોડે જ રાખવું પડે છે.
ભાભી, તમે અને ગુરુજીએ કીધું તે દિના મેં તો એમને નવરાત ન જ પડવા દીધા. બોલો,
ઝીરુમાં અઠવાડિયે ને અઠવાડિયે 3 વાર સાંટી મેંકો છે, અને ઝીરું પાકવા આવ્યું એટલે ઉપાડી એક્ઝા કોના ઝોલ હુકારા ને શરમી કાળિયા ને કે ભૂકી સારા ને ઓરા ઢૂકવા જ નથી દીધા. લ્યો
મોહનભાઈ, ખેતીમાં જેટલી અગમચેતી રાખીએ એટલો વધારે ફાયદો આપણને જ થવાનો છે.
તે તો એ ખેતી હોય કે પશુપાલન, આ વાત તો યાદ રાખવી પડે એમ જ છે. આ પૂછો તમાર ભાઈને, અમારી ત્રણેય ગાયું વિયાણીને તે દીથી એમના બચ્ચાની અને એ ગાયુંને રોજે રોજ આગોતરી દવાયું દેતી રહીશું.
ભાભી, વાતાવરણ બદલાય એટલે આપણા પશુઓની માનસિક અને શારીરિક એમ બે પ્રકારની તંદુરસ્તી જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવું જ પડે.
ઉમા બોન, આમ તો આજ અમે આવ્યા હતા ઉનાળુ શિંગ ને તલની વિગત પૂછવા, પણ એમ કરો પેલા દૂધાળા ઢોરની માવજત ની જ વાત કરો ને.
હા મોહનભાઈ, ગાય ભેંસ જેવા વાગોળનારા પશુ માટે સૌ પહેલું તો ખોરાક નું જ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેની તંદુરસ્તીમાં પશુનું પોષણ 80% ભાગ ભજવે છે, જયારે માવજત 20% ભાગ ભજવે છે.
એમાં તમારે નો કેવું પડે હો, આ હું તો છે ને એક કે એક ઢોર ને 22 થી 25 કિલો ચારો અને હવાર હાંજ 1-1 કિલો ખાણદાણ નીરું છું.
તમારી વાત બરાબર છે, પણ પશુનો ચારો એના વજનના પ્રમાણમાં એટલે કે 100 કિલોગ્રામ વજન દીઠ 2 થી 2.5 કિલોગ્રામ પ્રમાણે ચારો આપવો પડે છે. એમાં પણ 2 ભાગ લીલો ચારો અને 1 ભાગ સૂકો ચારો હોવો જોઈએ. આ સૂકા ચારા ઉપરાંત ખાણદાણ, કઠોળ વર્ગનું ગોતર, ઘઉં કઠોળનું ભરડું વગેરે પણ અચૂક આપવા જોઈએ.
ઘણા ખેડૂત ઢોરના ખીલા પાસે ઈને સાટવાની ઓલી ઈંટ મૂકે છે, એ હું કામ મુકતા છે.
મોહનભાઈ, આપણને ભોજનમાં મીઠું નાખવાની જરૂર પડે છે કે નહીં?
લે, મીઠા વગરનો રોટલો કે શાક ગળે જ ન ઉતર્યા.
એવું જ આપણા પશુનું છે, એમને પણ શરીરમાં મીઠા સહિત બીજા ક્ષારોની જરૂર પડે છે, કેટલાક ખનીજોની જરૂર પડે છે, અને દૂધાળા પશુને તો કેલ્શિયમની પણ જરૂર પડે છે.
એ હા, મેં ક્યાંક સાંભળ્યું છે ખરું હો, પણ આ કેલ્શિયમ દેવાનું કેટલું અને એનાથી ફાયદો શું થાય એ સમજાવો ને.
જુઓ, સાંભળો, દૂધાળુ પશુ જયારે 1 લિટર દૂધ આપે ત્યારે તેના શરીરમાંથી દૂધના 200 માં ભાગનું એટલે કે 5 ગ્રામ કેલ્શિયમ પણ ઓછું થાય છે.
તો હાજે 10 લિટર દૂધ દેનારા ઢોર ને રોજ નું 50 ગ્રામ અને મહિને 1.5 કિલો કેલ્શિયમ ઘટી જાય.
હા તો, અને આ કેલ્શિયમ ઘટતું જાય એટલે ઢોરના હાડકા, દાંત વગેરે માંડે નબળા પડવા.
એ ન હોય તો ઢોર પૂંસલે જ પડે ને.
હા, પણ લીલા સારા અને ખાણદાણ માંથી એને કેલ્શિયમ મળતું તો હશે જ ને.
મળે, પણ એ પૂરતું ના હોય મોહનભાઈ. હા, એટલે સૌથી સારો ઉપાય છે ઢોરને એના દૂધના પ્રમાણમાં દરરોજ થોડું થોડું કેલ્શિયમ આપતા રહેવું. એ
સમજી ગયો. એટલે દૂધાળા ઢોરને રોજે રોજ કેલ્શિયમ દેતા જ રહેવાનું.
પણ જેટલા દી એને દોવાનું ન રાખવી કે વસુકાવી નાખવી, તઈએ તો પોષણ ઘટાડીએ તોય વાંધો નહીં ને.
તોય વાંધો આવે જ ના, કેમ આવે? જો ભાભી, પ્રયોગો પરથી એવું તારણ નીકળ્યું છે કે પશુ જયારે દૂધ ના આપતું હોય તે સમયગાળામાં જ તેના દૂધ આપવાના નવા કોષો બનતા હોય છે. વળી એ વખતે તો એના ગર્ભમાં પણ બચ્ચાનો વિકાસ થઈ રહ્યો હોય છે, એટલે એ વખતે તો ઉલટાના એને વધુ પોષક તત્વો આપવા જોઈએ જેથી પશુમાં નવા કોષો બને અને એની તથા ગર્ભમાં રહેલા એના બચ્ચાની તંદુરસ્તી સારી જળવાઈ રહે.
ટૂંકમાં પશુનું બસુ જન્મે ત્યારથી લઈને એ હાવ વહુકી નો જાય ત્યાં સુધી એને પોષણ મળે એવો ખોરાક દેતા જ રહેવું પડે કા?
હા, બિલકુલ સાચું સમજ્યા મોહનભાઈ.
સમજી ગયો.
એ જ રીતે પશુ વિયાયા પછી બચ્ચાને એના વજનના 10મા ભાગ જેટલું દૂધ પૂરો 1 મહિનો આપતા રહેવું પડે છે.
ઉમા ભાભી, આ ઘણી વાર વિયાણ પછી મેલી ઝટ નથી પડતી, તો એનો કોઈ ઉપાય ખરો?
હવે ઈ મેલી તો હળવી હળવી જ પડે ને, અને આમાં ઢોર ને ક્યાં 2-4 દી બહાર લઈ જવાનું હોય છે, એક નહીં તો બીજા દિવસે મેલી પડવાની છે.
ના મોહનભાઈ, એવું ક્યારેય નહીં થવા દેવાનું. વિયાણ પછી 6-8 કલાકમાં મેલી પડી જ જવી જોઈએ.
પણ માનો કે મેલી વેળાહર ન પડે તો ઢોરને કોઈ નુકસાન થાય ખરું?
લે, નુકસાન તો થાય જ ને. આ તમે કા ભૂલી ગયા? આ તો મને 2 વર્ષ પહેલા શંકરભાઈએ કીધું તું.
લે, તે તને હજી સાંભળે છે?
સાંભળે જ ને, મેં હંધી વાત ડાયરીમાં લખી રાખી છે, રેકોર્ડ કરી રાખી છે.
વાહ વાહ,
અમે તો 2-4 બહેનપણીઓ ભેગી થઈ ને તે 1-2 મહિને કેસે સાંભળી જ લઈ છે.
વાહ વાહ.
મોહનભાઈ, મેલીમાં જીવંત કોષો હોય છે. હવે એ જો લાંબો સમય માતાના શરીર સાથે જોડાયેલા રહે તો એમાંથી ચેપ એટલે કે ઇન્ફેક્શન લાગે.
બરાબર છે.
પશુના ગર્ભાશયમાં સોજો ચડે, તાવ આવે અને એના દૂધમાં પણ મોટો ઘટાડો થાય.
ટૂંકમાં ઢોર વિયાય એટલે તરત ઈનું મન શાંત થાય, મેલી હટ પડી જાય અને ઈનું ગર્ભાશય હાવ સોકું થઈ જાય, ઈની સીવટ ખાસ રાખવાની. બરોબર ને?
બિલકુલ બરાબર. પછી બચ્ચાને માતાનું ખીરું પીવડાવવાનું, બચ્ચાને કૃમિ ના થાય એટલા માટે કૃમિ નાશક દવા આપવાનું પણ યાદ રાખવાનું. સમજ્યા?
આ ભાભી, તમે એમને ઉનાળુ સિંગ, મગ, તલ ને બાજરી વાવવાનું સમજાવો. ઢોરને હાચવવાનું તો હું સમજી લઈશ.
તું મને કોઈ દી ઢોરની કાળજી લેવાનું નહીં શીખવા દે.
તે ઈ શીખીને તમારે કામે હું છે? આ ભાભી, તમે જ કયો, ઢોરને નિરણ પૂળો નાખવાનું કામ આપણે કરવી, પછી નવરાવા ધોવાનું, દોવાનું, દૂધ ભરવા જવાનું, દૂધ જામણવાનું, છાશ ફેરવવાનું, માખણ તાવી ને ઘી બનાવવાનું અને ઢોરને દવા કે રસી દેવરાવવાનું મોટા ભાગનું કામ તો આપણે બહેનું જ કરવી. સહી?
હા, એ તો છે. પછી
આદમી શીખે કે ન શીખે, હું ફેર પડે છે.
હા, સાચી વાત છે લક્ષ્મી ભાભી. એકલું પશુપાલનનું જ નહીં, ખેતીમાં પણ લગભગ 70% નાના મોટા કામ બહેનો જ કરતા હોય છે. એટલે વધારે મહેનતના કામો ભાઈઓ કરે તો પણ ઘણું છે.
એ તો અમે જ કરતા આવ્યા છે. તમે પૂછો લક્ષ્મીને, ઓણ ઉનાળુ સિંગ, બાજરી ને તલ તેને વાવા છે, ઈ હટુ ઊંડી ખેડ કરી નાખી, દાડિયા પાયા ચોમાહુ પાકના થડિયા જડિયા વીણાવી લીધા, 2 વખત કળિયું કાઢી નાખ્યું અને પછી હમાર મારીન જમીન ગાદી જેવી પોચી કરીને તૈયાર રાખી છે. બોલો.
હા, તે હું ક્યાંય ની ના પાડું છું. એમ તો એકરે 3-4 ટન ગળત્યું ખાતર, 10 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ના પ્રમાણમાં ફોસ્ફરસ દેવા હારું ખાતર લાવીને એમણે તૈયાર રાખ્યા છે.
બસ હવે ઠંડી ઘટે એટલે ચાસે ચાસે ખાતર આપીને ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી મગફળી વાવી દેવાની.
બોન, ખેતરમાં ગમે એટલું ચોખ્ખું રાખો ને તોય ખબર નહીં ક્યાંથી ક્યાંથી નીંદણ ઉગી જ નીકળે છે અને મજૂર ક્યાંય ગોત્યાય જડતા નથી. લ્યો,
તો એમાં શું, મગફળી વાવીને પિયત આપ્યા પછી નીંદણ ઉગે એ અગાઉ 1 એકરે 1 લિટરના પ્રમાણમાં પેન્ડી મિથાલીન 30%, એકર દીઠ 125-150 લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરી દેવાનો, નીંદણ નહીં ઉગે.
અરે પણ કેટલાક તો સીધું ધોરિયામાં પાણી ભેળું જ મૂકી દેશે, સાંટવાની મહેનત ને ખર્ચો એ નહીં. લ્યો.
ના, એ રીતે ચાલી શકે પણ સાચી રીતો આ પંપમાં લઈને છાંટવાની છે.
કા તે એમ નો કરી તો કઈ નુકસાન થાય?
હા, તો આપણે ગમે તેટલી મહેનત કરીએ તોય ખેતરવાડીમાં જમીન એટલી સમતળ તો ક્યારે થવાની જ નથી કે જેમાં ક્યાંય પાણી ભરાઈ ના રહે.
પણ પેન્ડી મિથાલીન વાળું પાણી ક્યાંક થોડુંક ભરાઈ રહે તો એનાથી શું નુકસાન થાય?
મોહનભાઈ, જ્યાં આ પેન્ડી મિથાલિન વાળું પાણી ભરાઈ રહે છે ત્યાં એટલા ભાગમાં મગફળી મોડી ઉગે છે. હા, અને ઉગે તો એ પીળી રહે છે અને ખૂબ મહેનત પછી એનો વિકાસ થાય છે. પણ જો પંપમાં લઈને છાંટીએ તો મગફળી વાવી હોય તે બે ચાસ વચ્ચેના ભાગમાં છાંટી શકાય છે, જેથી પાકને સહેજે નુકસાન થતું નથી.
એ ભાભી, આ બે ત્રણ દી પહેલા વાદળા ને ઝાકળ દેખાણા હતા, ને આમ કચ્છ, બનાસકાંઠા, પાટણ ને જામનગર જિલ્લામાં તો ક્યાંક ક્યાંક માવઠું થયું હતું, તો એનાથી ઉભા જીરું ને કે રાયડા ને કઈ નુકસાન થાય કે નહીં?
ઉમા બોન કે ને, ઈ પેલા હું કહી દઉં કે અત્યારે માવઠું થાય કે ગરમી વધે એટલે નકરા જીરું રાયડા ને નહીં, ઘઉં ને ચણા ને ઓછું વધતું નુકસાન થવાનું છે.
પણ એ નુકસાન ઓછામાં ઓછું થાય એવા પગલા તો લઈ શકાય ને મોહનભાઈ?
હવે જ્યાં આભ ફાટે ત્યાં થીકડું ક્યાં મારવા જાઉં? ઈ મને કયો જોય, એમાં ખેડૂત કરીને બીજું કરી હું અકવાનો છે?
મોહનભાઈ, માવઠાની અસર તો બે દિવસ જ રહી હતી, પછી તો આપણે નુકસાન ઓછું થાય એવું કઈ કરી શકીએ કે નહીં?
એ ભાભી, આ તમને કોઈ ઉપાય દેખાતો હોય તો કયો ને.
જુઓ, પહેલું તો જો જીરું આગોતરું વાવેલું હોય તો 300 મેશ ગંધક પાવડર નો છંટકાવ કરી જ દેવાનો.
હા
બરાબર. હવે એ જ રીતે ઘઉં જો મોડા વાવ્યા હોય તો મેન્કોઝેબ, રાયડામાં ભૂકી ચારો ના આવે એ માટે હેક્ઝાકોનાઝોલ, એ બધું છાંટી દઈએ તો નુકસાન આગળ વધતું અટકી જાય. અને બચી ગયેલો તંદુરસ્ત પાક લઈને આપણે મોસમ નિષ્ફળ જતી બચાવી શકીએ.
પણ આજ હવે સમય જરાય નથી બચ્યો ઉમા બોન, એટલે આપણે આવજો કઈ ઈ પેલા પૂછી લ્યો આજનો ઇનામી સવાલ અને જાહેર કરી નાખો ઇનામ જીતનારા બે ભાગ્યશાળી ના નામ.
હા, આ વખતે તો પરેશભાઈએ બંને વિગતો મોકલી જ આપી છે, જો કે સાથે એક ખાસ સંદેશો પણ આપ્યો છે.
તો પેલા બોલી નાખો ઇનામી સવાલ.
હા ભાભી, આજનો 207મી કડીનો સવાલ એ છે કે પશુ વ્યાયા પછી મેલી કેટલા સમયમાં પડી જવી જોઈએ?
હા, પશુ વ્યાયા પછી મેલી કેટલા સમયમાં પડી જવી જોઈએ એ પ્રશ્નો બરોબર ધ્યાન દઈને લખી લેજો, કારણ કે આજથી હવે જ્યાં સુધી ગુરુવારે સાંજે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ નો સાંભળવા મળે ત્યાં સુધી DSC ના અવાજ ઓટલાના નંબર 0793 0102 00 અને 0 ઉપર જ જવાબ રેકોર્ડ કરાવવાનો છે, એટલે બરોબર સમજીને જવાબ બોલજો. હા
જી, હા મિત્રો, અવાજ ઉટલાનો આપણો નંબર છે 0 79 30 14 2000. એટલે 206મા કાર્યક્રમનો સાચો જવાબ આપીને ઇનામ જીતનારા આ બે મિત્રોની જેમ તમારું નામ પણ ડ્રોમાં પસંદ થઈ જાય. લો મોહનભાઈ, એક નામ તમે વાંચો અને બીજું નામ ભાભી વાંચે.
લાવો 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 જોઈએ. હા તો ભાઈઓ ને બહેનો, પહેલા વિજેતાનું નામ છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગામ કંકાસાના સાંડોર ગિરીશભાઈ,
અને બીજા વિજેતા છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના ગામ ભાંભણના શીશા સુનિલભાઈ બાબુભાઈ.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન, બાકીના તમામ મિત્રોનો પણ ખૂબ આભાર. અને હવે આ સંદેશો. મિત્રો, પરેશભાઈએ કહેવડાવ્યું છે કે અવાજ ઓટલાના જૂના નંબર 1810-20-426 નંબર પર હવે DSC કે સજ્જતા સંઘની કોઈ દેખરેખ નથી, એ જ રીતે તેના પર વળતો જવાબ આપનારા મિત્રો પણ માત્ર અનુભવના આધારે જ જવાબ આપે છે. તેમણે આધુનિક ખેતી વિશે કોઈ ડિગ્રી મેળવેલ નથી, તેથી તેમની સલાહનો અમલ કરવાથી ફાયદો ના થાય કે કોઈ નુકસાન થાય તો DSC કે સજ્જતા સંઘ જવાબદાર નથી, અને તમારી પોતાની જવાબદારી ઉપર જ આ જ્ઞાનનો અમલ કરજો.
અને કોઈ શંકા જાય ને તો DSC માં પરેશભાઈ ને કે શંકરભાઈ ને ફોન કરીને ખાતરી કરી લેજો. હા,
એના કરતા તો ટપાલ જ લખી નાખવાની.
હારું, લ્યો.
સરનામું તો આપણા હંધાઈ ની પાસે છે જ. સજ્જતા નો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા અપાતી આ માહિતી સાર્થક નીવડે.
એ તબિયતનું ધ્યાન રાખજો અને હાચવીને ખેતી કરજો. એટલી ભલામણ હારે કહી દઈ.
નમસ્તે,
આવજો.